પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 85-86 નો સાર.
એમાં જે નિરત છે, એમાં જે દાયા, એમાં જે લીન છે, પરબ્રહ્મ નો અનુષ્ઠાન, એમાં આત્મામાં જે લીન છે, એવા જે મુનિઓ એના જ અનુષ્ઠાનમાં લઈને એમાં નિરત છે, એમાં પ્રવીણ છે, એમાં એકદમ રત છે, એવા મુનિઓ એના જ અનુષ્ઠાનમાં, એના આચરણમાં, પરબ્રહ્મ ના અનુષ્ઠાનમાં જે લીન છે, આત્માનું પરમાત્માનું જ આચરણ કરવું, બીજું કોઈ આચરણ બહારનું, જેને વિભાવનું આચરણ તો એકદમ એકદમ ગૌણ થઈ ગયું છે, પરમાત્માનું જ આચરણ જેને મુખ્ય થઈ ગયું છે, પરમાત્માની શ્રદ્ધા, પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનું આચરણ, પરમાત્મા રૂપે જેની પરિણતિ છે, પરમાત્મા સ્વરૂપ અનાદિથી આત્મા છે, એને પરમાત્માનું આચરણ જેને પ્રગટ છે, મને પરમાત્માની શ્રદ્ધા તો ગ્રસ્તાશ્રમમાં હોય છે, પરમાત્માનું જ્ઞાન હોય ગ્રસ્તાશ્રમ, પણ પરમાત્માનું આચરણ તો અમુક પ્રકારે ગ્રસ્તાશ્રમમાં હોય છે, મુખ્ય આચરણ તો મુનિઓની પરમાત્માનું આચરણ મુખ્યપણે પ્રગટ થયું છે, એને પરમાત્માનું જ આચરણ છે, એનું બધું બહારથી ખાવું પીવું બેસવું કોઈ ખાવાની ક્રિયા તો મુનિને એકદમ ગૌણ થઈ ગઈ, બધું એને પરમાત્માનું જ આચરણ છે, બીજું બધું એ બહારથી દેખાય, મુનિ હાલતા દેખાય કે ચાલતા દેખાય, બોલતા દેખાય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતા દેખાય, બધું દેખાય, પણ એનું આચરણ પરમાત્મામાં જ એનું આચરણ છે, એવા પરમાત્મામાં, એ પરમાત્માના અનુષ્ઠાનમાં જે લીન થઈ ગયા છે, છઠ્ઠી સાતમી ગુંઠાની ભૂલતા મુનિરાય વારંવાર પરમાત્મા પરમાત્મા પરમાત્માની જે અનુભૂતિ કરે છે, પરમાત્માનો આનંદ, જે આનંદ પરમાત્માના આનંદમાં લીન છે, પરમાત્માના જ્ઞાનમાં, પરમાત્માના આનંદમાં, પરમાત્માના આનંદ ગુણોમાં જે લીન છે, એવા મુનિઓને બસ એક પરમાત્માનું જ આચરણ છે, પરમાત્માના શ્રદ્ધામાં એવા અચળ નિશ્ચળ છે, પરમાત્માની એવી ચૈતન્ય ઉપર એવી દ્રષ્ટિ એની અડગ થઈ ગઈ છે, જ્ઞાન પણ તે બાજુ પરમાત્મા તરફ પડી ગયું છે, નાયકની જ્ઞાતાધારાની ઉગ્રતા અને સ્વરૂપની સ્વાનુભૂતિ એકદમ ઝડપથી જેને વારંવાર થાય છે, એવું પરમાત્માનું આચરણ જેને મુખ્ય છે, એવા મુનિરાજ જગતમાં ડાયું કોણ છે કે જે મુનિ જેનો ડાયા છે, એ ચતુર છે, ચતુરમાં ચતુર હોય તો મુનિઓ જ છે, સાવકો ગૌણ છે એની આગળ, સાવકોની ચતુરાય ગૌણ, પણ ચતુરાય હોય તો મુનિઓની છે, કે જે પ્રમાણે પોતે નિશ્ચય કર્યો, જે નક્કી કર્યું શ્રદ્ધા, કે બસ એક આત્મા જ આ સર્વસ્વ છે, આ જગતની અંદર હોય તો આત્મા જ સર્વસ્વ છે એવું નક્કી કરીને એવું જ આચરણ જે કરે છે, તે જ મુનિઓ, તે જ ચતુર અને દાયા છે, જેને નક્કી કર્યું અને તે તરફ વળે છે, ઓછા તમને દ્રષ્ટિ, જે રસ્તે જવું નથી, જે રસ્તો જીવને દુઃખરૂપ છે, તે નક્કી કર્યું કે આ રસ્તો દુઃખરૂપ છે તો તે દિશામાં જવાનું શું પ્રયોજન છે, મુનિએ નક્કી કર્યું, નક્કી થઈ ગયું કે આ રસ્તે જવું દુઃખરૂપ છે, એ રસ્તો મુનિ છોડી દીધો, એકદમ આત્મા તરફ વળી ગયા છે, એ દયા છે, એ સાવ કોઈ શ્રદ્ધા તો કરી કે આ રસ્તે જવું, એ રસ્તો, આ રસ્તો જીવને દુઃખરૂપ છે, એ આત્માનો રસ્તો નથી, એ આ રસ્તો બીજો જ છે, આ જડ તરફનો રસ્તો, આ ચૈતન તરફનો રસ્તો જ નથી, એમ સાવ કોઈ નક્કી કર્યું તો પણ તે બાજુ અમુક પ્રકારે જવાનું બને છે, જે નક્કી કર્યું તે જે નક્કી કર્યું ત્યાં જવું છું કમ જોઈએ, મુનિઓ નક્કી કરીને તે તરફ એકદમ વળી જાય છે, જે રસ્તે જવું નથી એની પડપૂછ કરવાની શું પ્રયોજન છે, ત્યાં જોવા જવાનું શું પ્રયોજન છે, ત્યાં ટકવાનું શું પ્રયોજન છે, જે દિશા આત્માને નુકસાનરૂપ છે તે દિશા સામે જોવાનું પ્રયોજન શું છે? જે દિશા આત્માને સુખરૂપ છે તે દિશામાં જવું એ મુનિઓને એકદમ સુખપ્રદ લાગે છે કે તે દિશામાં જાય છે. જે દિશામાં માં બાર ડોકિયું મારવાથી કઈ સુખનું કારણ નથી, અહીંયા જોવા જવાનું કઈ પ્રયોજન નથી. પણ શ્રાવકોને પુરુષાર્થની મંદતાને લઈને થોડા બહાર આવે છે. આ મુનિઓ તો અંતરમાં વારંવાર અંતરમાં જાય, જે નક્કી કર્યું કે જે દિશા આ દિશા જીવને સુખરૂપ, આ દિશા ચૈતન્ય નથી, આ દિશા બધી જળ તરફની છે, આ દિશા બધી પૂતગળ તરફની છે, જે વિરુદ્ધ સ્વભાવ તે દિશા તરફ જવાનું કાંઈ પ્રયોજન નથી. મુનિઓ વારંવાર જે પ્રયોજનભૂત આત્મા પોતે છે એ તરફ જ પોતાનું આક્રમ કરી રહ્યા છે. દાયા પોતે જે દિશાએ જવું નથી ત્યાં પૂછવાનું, પડપૂછ કરવાનું કઈ પ્રયોજન નથી. ત્યાં ઉભા રહેવાનું કે કઈ જોવાનું કઈ પ્રયોજન નથી. જલ્પથી અને અંતરના વિકલ્પના ઉથાનથી, એમ છે ને, એમાં અંતરના જલ્પ ઉઠે, અંતરના વિકલ્પના ઉથાન આવે, બસ થાવ બધા વિકલ્પ આવે, બસ થાવ. અંતર જલ્પ ને અંદર વિકલ્પ ના ઉથાન થી આચાર્ય કે બસ થાવ. આ રસ્તો ને આ દિશા અમારી નથી, આ રસ્તો ને આ દિશા બધી જળ તરફની દુઃખ, આ દિશાએ જ આ અંતર જલ્પ જે ઉડે જલ્પ હવે બસ થાવ. તમને પૂર્ણ કરું છું, હું મારા સ્વરૂપમાં ડૂબી જવા માટે જાઉં છું, હવે પાછું નથી આવું. પણ તો પણ સાધના છે એટલે જરા બહાર આવી જાય છે, બસ થાવ બસ થાવ. આ અંતર જલ્પથી બસ થાવ. આ અમારો દેશ નથી, આ અમારું રહેવાનું સ્થાન નથી, આ બધું પર છે, આ કોઈ અમારું ઘર નથી, ખાતાનું સ્થાન નથી, દુઃખરૂપ છે, આ અમારું કોઈ નથી, આ તો બધું બીજું છે. આ વિકલ્પ થી બસ થાવ, અંતર્જલ થી બસ થાવ. હવે જે અમારો નાયક ની પરિણતિ, અનંત ગુણો ની પરિણતિ છે, એની અંતર માંથી પર્યાયો, જુદી જુદી સ્ફૂરણાઓ, જુદી જુદા પર્યાયો, નિર્મળ નિર્મળ પર્યાયો પ્રગટ થાય એવી દિશામાં, એવા આત્મામાં અમારે જવું છે. અંતર જલ્દી બસાવો પૂર્ણ થઈ જાય, એનો ક્ષય થઈ જાય, હવે આ જતું નથી. અંતરમાં જે સ્વરૂપમાં જે પૂર્ણતા આનંદ ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ અંદર છે એ બધું પૂર્ણ થાય. હું તે સ્વરૂપમાં ડૂબવા માટે જાઉં છું, બહાર આવવું જ નથી. સ્વરૂપમાં ગયા તે સમાયા તે બહાર આવ્યા જ નહીં. એ ગુણના પર્યાય ભેદોમાં પણ અમે દ્રષ્ટિ દેતા નથી. અમે તો અનંત ગુણનો સાગર, જે મહાસાગર ચૈતન્ય દેવ છે, એમાં જ અભેદપણે એમાં દ્રષ્ટિ મૂકીને એમાં જ સમાય જવા માટે જાઉં છું. બહાર આવવું નથી, વિકલ્પથી બસતા સાધના છે એટલે બહાર આવી જવું છે. તો વાત જ શું કરવી, ભાષા બોલવી, ભાષામાં કેવું, એ બધું એની તો શ્રી વાત છે. અંતર જલ્પ ઉઠે છે, બે શુભાશુ બે જલ્પ થી બસ કરો. બાર ભાષા બોલવી એ શુભની હો તો પણ શું, બહિર્જલ્પ ની તો વાત જ છે. ભાષા બોલવી, શુભ ભાવોને લગતી ભાષા એની સાથે કાંઈ પ્રયોજન નથી. અંદર શુભના અંતર જલ્પ આવે એ પણ બસ થાવતું, બસ આ શુદ્ધાત્માની શુદ્ધ પરિણતિ તે બધી પ્રગટ થઈ જાય. જેમ છે તેમ આત્મા અનાદિનો જે છે શક્તિ રૂપે તે બધો પ્રગટ, શુદ્ધાત્મા પરિણતિમાં બધો પ્રગટ થઈ જાય. એ અમારું સ્વઘર છે ને, રહેવાનું રહેઠાણ છે, બીજું આ અમારું રહેઠાણ નથી. સ્વરૂપમાં જ્યાં તે ગયા પછી પાછા આવ્યા જ નહીં. કેવળ જ્ઞાની સ્વરૂપમાં એક ઘડી કેવળ જ્ઞાની ને એવી આવી અંતરમાં ગયા તે ગયા પછી પાછા આવે, પાછા વિકલ્પ નો ક્ષય થયો. એવી શ્રેણી માંડી દીધી, અંતરમાં સમાયા તે સમાયા પછી પાછા જાય. ભાષા બોલવાનું તો ક્યાં, અંતર જલ્પ જ છૂટી ગયા. શુકલ ધ્યાનની શ્રેણીની અંદર દ્વૈગુણ પર્યાયના જે જલ્પો ઉઠતા હતા, અંતર જલ્પો એને એક પછી એક દ્રવ્ય ગુણ અને પર્યાય, એમાં તો એક દ્રવ્ય ઉપર હો કે ગુણ બધા જલ છૂટી ગયા. એક આત્મામાં થયેલી ગઈ અંદર પરિણતે એક દ્રષ્ટિ તો આત્મા ઉપર થંભેલી જ હતી, પણ ઉપયોગ પણ એમાં થંભી ગયો કે પછી ઉપયોગ બારે જ ન રહ્યો. આ મુનિઓની દશા વારંવાર અંતરમાં જવાની મુનિઓની આ પરિણતિ સાધના. એવી સાધના સાધવા મુનિઓ જંગલમાં ચલાય જાય એવા એકાંતવાસમાં એની બહારની કઈ પડી નથી. અંતરમાં જોઈ રહ્યા છે કે બહારમાં શું જંગલ છે, કે સુઈ વાત ત્રાડું નાખે છે, કે શું થાય એ થતું એ થાવું બધું બહિર છે. હું તો અંતરમાં જાઉં છું. અંતરમાં જવા માટે આ બધા જંગલમાં વાસ થાય છે. બહારથી ચાલીને અંતરથી છોડવા માટે અંદરની સાધના પ્રગટ કરી.
મુક્તિરૂપી વારા મને એટલે મુક્તિરૂપી સ્ત્રી પ્રાપ્ત કરે છે.
ગુરુજોને આ જટેપમાં બધું શરૂઆતથી આર્મે જ આવતું હતું. થોડું પહેલા જેને આર આપ્યો એને મુક્તિ આપી ને એવું બધું આવતું હતું. હસ્તાગ્રહ હાથની આંગળીથી દેવામાં આવેલો આર ભક્તો દીધેલો, બીજા ભક્તો જ દીને એ ભક્તોએ હાથને હસ્તાગ્રહ હાથેથી દીધેલો દાન હારદાન. એવું આહારદાન લઈને જ્ઞાન પ્રકાશ છે જે આત્માની અંદર પૂર્ણ જ્ઞાન પ્રકાશ છે. આત્મા કઈ અધૂરો નથી, પૂર્ણ જ્ઞાન પ્રકાશ વાળો એવો જે આત્મા એનું ધ્યાન કરીને મુનિઓ એનું ધ્યાન કરે છે. હાર તો નહીં છે, ભક્તોએ દીધેલું આહાર આહાર એની સાથે ભક્તોના દીધેલા આર છે. આર તો નિમિત્ત છે, અન્ય પુરુષાર્થ પોતાથી કરી રહ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આત્મામાં ધ્યાન કરીને સાચા તપને પતીને આત્મામાં એવી તીક્ષ્ણ તપ કરે, આત્મામાં એવી ઉગ્ર ધ્યાનને એ ઉગ્ર ધ્યાનને ધારણ કરે છે, સમ્યક રૂપી તપને તપે છે, એવી ઉગ્રતા ધ્યાન નીકળે છે. બહાર તો શિખર ઉપર તપ તપવા જાય ઉનાળામાં અને શિયાળામાં દરિયા કિનારે બધું બહાર, પણ અંદર એવો ઉગ્ર તપ થાય. બહારથી શરીર તો એકદમ તાપમાં પોતે બેઠા હોય એટલું તો અંદર સહનની શક્તિ આવી, પણ વિકલ્પ તરફ નથી. વિકલ્પ તો ઉગ્ર ધ્યાન કરી રહ્યા છે, એવો સાચો તપ ટકી જાય છે. ઉગ્ર શિક્ષણ તપ તપી જાય છે. સાચો તપસ્વી એવો જે દિવ્યમાં એવો સાચો તપ તપે છે. તપને દે દિવ્યમાન લખ્યું છે. તપથી તપાયમાન એવો દે દિવ્યમાન ગુણી મુક્તિરૂપી પર્યાયને પ્રાપ્ત કરે છે. અને વચ્ચે હાર લીધું છે. હાર તો નિમિત્ત છે, મુનિ પુરુષાર્થ પોતાથી થઈ છે. આવે છે કે હાર સાવ કોઈ હાર દીધો એટલે સાવ કોઈ તપશ્ચરણ દીધું. આમાં ગુરુદેવના ઉલ્લંઘન સાવ કોઈ દાન દીધું એટલે સાવ કોઈ કેમ જાણે મુનિની તપશ્ચરણ દીધું એમ ઉપચારથી કહેવામાં આવે છે. હાર શરીર ચકવાનું નિમિત્ત છે અને શરીર વજ્રસ નારાસંગે એની પોતે પુરુષાર્થમાં એ એ બધું નિમિત્તની વાત છે. મુનિ પુરુષાર્થ પોતાથી કરી રહ્યા છે, પણ સાવ કોઈ હાર દીધો જેમ સાવ કોઈ જાણે કે મુનિને મુક્તિ આપી અથવા સાવ કોઈ કેમ તપશ્ચરણ આપ્યું એમ કહેવામાં આવે છે. કારણ કે સાધનાનું નિમિત્ત શરીર છે, કે મુનિનું શરીરથી કોઈ સાધનાનું નિમિત્ત છે અને શરીરનું તકવાનું નિમિત્ત હાર છે એટલે ભક્તોએ દીધેલો આર. મુનિરાજ આંગણે પધારે છે, નવતા ભક્તિથી હાર લે છે, મુનિને ઊંચે આપણે બિહારે છીએ, પડગામ કરે છે, હાલ જલ બધું શુદ્ધ છે, નવ નવ કોટિ છે, પાંચ પક્ષા એ બધું નવતા ભક્તિ આવે છે. એવી રીતે ભક્તિ કરીને મુનિને હાર આપે છે, હાર જલ શુદ્ધ મન વચન ગાયા બધું એવી રીતે. અત્યારે આ બધું શુદ્ધિ બધી તો દેખવામાં આવતી નથી, ચોથા કાળની અંદર બધી જાતની શુદ્ધિથી મુનિને હાર દેખાય. મુનિને હાર તરફ તો બહુ લક્ષ પણ નથી, એક જરા વિકલ્પ આવે છે, શુદ્ધ હાર તરફ વિકલ્પ જાય, હાર લેવા પધારે છે, સાવકો અને ભાવ ભક્તિથી હાર આપે છે. પૂર્ણ પ્રકાશ વાળો આત્મા છે, જ્ઞાન પ્રકાશ વાળો, એમાં મુનિ ધ્યાન કરે છે, એવું ઉગ્ર ધ્યાન કરે છે, એવું તપસ્કરણ કરે છે કે જે કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરે છે. જેવા મુનિ વારંવાર આત્મામાં લીન થાય છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. સાવકોએ મુનિઓને મુક્તિ આપી, તપસ્કરણ આપી, પુરુષાર્થ મુનિ પોતે ઉપાડી દે છે, તેણી પોતે માંડી દે છે. સાવકોની ભક્તિ કેવી હોય છે, દેવકીના ઘરે ઓલા પુત્રો એના ને હોય છે, મુનિ છે કે પેલાથી વયા ગયેલા છે ને, તો પોતે ઓળખતું નથી. દરેક ના મોઢા એક સરખા છે, છ પુત્રો છે ને, છ એના બધા જોટે જોતા આવે છે, બબે બબે હાર લેવા આવે છે. પેલા બે મુનિ આવે તો બહુ ભક્તિથી હાર આપે છે, આમ એને એકદમ ભક્તિ ઉછળે, ભક્તિથી હાર આપે. એ બે જણા હાર લઈને જાય ને તો એવા ને એવા લાગે, બીજા બે આવે છે, જરી કાતરું પડતો એ લઈને જાય, મને ખબર ન હોય, ઓલા તો વયા જાય ને પછી ઓલા બે આવે. એમ શંકા નથી કરતી દેવકી કે આના મુનિરાજ કેમ, એને વિચાર આવે છે કે આ મુનિ આના મુનિરાજ કેમ આ બીજી વાર આવે છે, પણ તોય ભક્તિપૂર્વક હાર્યો. એવી જાતના એવડી ઉંમરના દેખાય ને, એવી જાતના મોઢા દેખાય, બધું એક જ જાતનું, કાંઈ ઓળખાય નહીં. બીજા બે આવે તો એ ભક્તિ સુખો કે હાથી પાછા ઈ જાય, ત્યાં પાછા ત્રીજા આવે છે, બબ્બે બબ્બે આવે છે. એ એવા આવે બધા એને નિર્દોષ આવે. બધું રાજાનું ઘર છે એટલે હાર તો પુષ્કળ હોય, પણ આમ બધો શુદ્ધ હાર છે, દેવથી ભક્તિ છે. આ બધા સાવ કોઈ એવા હોય, શંકા ન કરે કોઈ જાતની, ખબર વગરને શંકા કરે તો નુકસાન થાય. આમ તો ભક્તિથી જાય, ત્યાં વિચાર આવે છે કે આ મુનિ કેમ વારંવાર હાર લેવા આવે છે, એમ વિચાર આવે છે. બોલતી કઈ નથી, ભક્તિથી હાર પડગાહન કરે, હું ચાસન ને ભાત કક્ષા ને બધું કરી, પણ આ મુનિ એમ કે હાર લઈને જાય છે ને, હાર લેવા કેમ આવે એમ વિચાર. પણ તોય ભક્તિ એટલી છે, કાંઈ મુનિ ને જરાય ઓલું થાય જરાય નથી કરતી, ભક્તિ થી જાણે. પછી ભગવાન ના સમસરણ મેં પૂછ્યું, પ્રભુ આજ એક મુનિ કેમ, એક ના એક મુનિ બે ત્રણ વાર કેમ મારા ઘરે હાર લેવા પડે, મને બહુ ભક્તિ આવતી હતી. અરે દેવકી, એ તો તારા પુત્રો જ હતા ને, એક જાતના એ તો જુદા જુદા મુનિ હતા, એક નતા. ભક્તિ કેવી હોય છે, વિચાર નથી આવતો. એ દેવકી નું એવું, અને એક અયોધ્યામાં જે બેન હતી, એ ચોમાસામાં મુનિ હાર લેવા આવે નહી, અને એને ઓલા ચારણ બુદ્ધિ ધારી હતા ને, કે એને હિંસા ન થાય એના શરીરથી, એટલે એ અયોધ્યામાં હાર લેવા ગયા. ઓલા શેઠ ના ઘરે તો શેઠ ને જ કાતો વિચાર આવ્યો છે કે આ મુનિ ચોમાસામાં બહાર નીકળી નહીં અને આ મુનિ કેવા ચોમાસામાં લેવા એવા તો કઈક આચાર વિચાર કઈ મુનિ જેવા નથી લાગતા એવું નહીં થઈ ગયું ધાર દેવા પોતે ઉત્તમ દેવા એના ઘરની એની દીકરાની બહુ કોઈ હાર દેશે હાર તો દીધો પણ એ મુનિ પછી હાર લઈને મંદિરમાં બેઠો ત્યાં કોઈ બીજા મુનિ અહીંયા શેઠ મંદિરમાં જાય છે ત્યાં આ મુનિ જોઈને બીજા મુનિ આ મુનિ કઈક પૂછે છે ઓલા ચોમાસામાં એવા છે આ કઈ બરાબર થયા નથી પછી પસ્તાવો થાય છે એટલે આવું ખોટી શંકા કરવા જ્યાં દોષનું કારણ થાય છે જાત જાતના મુનિ હોય લબ્ધિધારી હોય ચારણ રૂપિધારી હોય કોઈ જ્ઞાની હોય અને અવધિ જ્ઞાની હોય જ્યાં જાતના મુનિ હોય એમાં શંકા કરે તો નુકસાનનું કારણ થાય એવું છે અવધિ જ્ઞાની મુનિ બોલાવે છે આમાં આંગળી કરી ત્રણ જ્ઞાન હોય તો અવધિ ઓલા સમજી ગયા કેમ ત્રણ આંગળી કરી તો એ પોતે પધારે છે કે આમાં કઈ કારણ છે તો એ પધારે છે ઉપયોગ મૂકીને જોવે છે કે આમાં કઈક નીતિ દાખેલો છે આ શુદ્ધ આવું બધું સાધના કરે છે આમ લઈને બધું કઈ
પ્રસાદ